बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। विदुर जी महाराज कहे छे, हे राजा, आ शकुनी छे ने अहीं આવીને કૌરવો અને પાંડવોમાં ભેદ પડાવે છે, તમે એનો ત્યાગ કરી દો। આ કરાવનારો તો આ જ હતો ને, જાજુ તો શકુની જ બહારથી આવ્યો હતો। કેવી દિવાલ ઊભી કરી દીધી, રોજ એકની એક વાત કર્યા કરે, દુર્યોધનને ચડાવ્યા કરે કે જોજે હો, આ પાંડવો તારું લઈ જાય, આ પાંડવો તારું લઈ જાય। ઓલાને ક્યારેય હોખ આવવા જ ન દીધું, અમુક વ્યક્તિનો આવો સ્વભાવ હોય છે, જ્યાં સુધી એનું નિકંદન ન કાઢીને નાખે ને ત્યાં સુધી એને છોડે જ નહીં, ચડાવ્યા જ કરે, ચડાવ્યા જ કરે, ચડાવ્યા જ કરે। હા, આપણે તમતારે હેઠું નથી મૂકવાનું, હા લડી જ લેવાનું, ઠેઠ સુધી એ પાછળ ઊભો હોય એ જોયા કરે। એટલે અહીંયા એમ કહે છે, જ્ઞાતિઓમાં ભેદ ન પડાવો। રાજાના જે શત્રુ હોય, સમજો કે આપણે કોઈ નેતા છે આપણા એરિયાનો, એનો કોઈ શત્રુ હોય, એની સાથે ભયબંધી ન કરવી, કેટલી મહત્વની વાત કરી। હા, ગામનો સરપંચ હોય ને, એનો જે દુશ્મન હોય ને, એને અરે બહુ બેહવું નહીં, કારણ કે ક્યારેક આપણે ઘાયે ચડી જાય, હા લેવા દેવા હોય, એનો ખેતરમાં ખીટો ખડો હોય તો તરત સરપંચ આડો પડે કે ભાઈ નહીં થાય તમારું, પણ મેં કાં તારું બગાડ્યું, તે ભલે મારું ન બગાડ્યું પણ મારું જેને બગાડ્યું એની હારે બેહે છો, એટલે તારું નહીં થાય। ગજબને આ એક વાત અદભુત, વિદુરજી મહારાજ બહુ વિચારીને કહે છે। પછી નિંદા પાત્ર જે માર્ગ હોય, હે રાજા, એને છોડી દેવો। હવે એવી વાત કરે છે વિદુરજી કે હે મહારાજ, આપણે સંસારી છીએ, ગ્રહસ્થ છીએ, નાની મોટી ક્યારેક કંઈક માથાકૂટ થાય, અરે ન કરવી હોય તોય થાય, સમજાય, આ જગત જ એવું છે માથાકૂટવાળું, આપણે તો એકદમ શાંતિથી હલ્યા જતા હોય તો પાછળથી કોઈક ભટકાઈ જાય, આગળથી કોઈક ભટકાઈ જાય, ભાઈ શું કરીએ, એટલે કંઈકનું કંઈક થયા કરે, ઉપાધિ તો આવવાની આવવાની ને આવવાની, કારણ કે સંસાર છે, ભાતભાતની આવવાની। તો વિદુરજી મહારાજ કહે છે, કાંઈ એવી ઉપાધિ આવી પડે અને તમારે કોર્ટમાં જવું પડે, એ વખતે પંચ બેસતું હતું, એને ધર્મસભા કહેવામાં આવતી, પાંચ જણા બેસે, બે ફરિયાદી હોય કે આને ભાઈ આમ કર્યું છે, ઓલો કે ભાઈ આને આમ કર્યું છે, તો પછી જે મેઇન ન્યાયાધીશ હોય એમ કે ભાઈ તમારા સાક્ષી લાવો, હા કોણ સાક્ષી છે, એવી બધી વાતો થાય, પછી ન્યાયાધીશ હોય ન્યાય આપે, અને ત્યારે તો ફટાકે થઈ જતું કામ। તો અહીંયા એમ કહે છે, આવું કંઈ થાય તો તમારે સાક્ષી કોને રાખવા, સાક્ષી તો લઈ જવા પડે ને, કોને લઈ જાઓ, સાક્ષી કોને રાખવા, એવી વાત છે। બધાના ઘરમાં નાની એવડી કોરટ હોય, ઘરે ઘરે હોય, પણ જે ઘરમાં પ્રેમ હોય ને ત્યાં કોરટ હોય, સમજાય, તમારે બે માણસને બહુ હેત હોય, બહુ હેત હોય ને, તો કાં તો તમારી દીકરી ન્યાયાધીશ હોય અને કાં તમારો દીકરો ન્યાયાધીશ હોય, બે જણાને કંઈ માથાકૂટ થાય ને એટલે બે જણા કે પૂછા ને, એવું હોય ને કે ન હોય, પાકું ને? હા, પૂછો આ છોકરાને પૂછો, તમે સાચા કે હું સાચી? પણ આવી કોરટ ક્યારે હોય ખબર છે? હામ હામી તલવારી ખેંચતા હોય ત્યાં ન હોય, આ મીઠી કોરટ છે, જ્યાં પ્રેમ હોય ત્યાં હોય, જ્યાં સમજદારી હોય હે આ એના ઘરમાં હોય, જ્યાં બધાએ જ્ઞાની હોય, લેટ ગો કરતા શીખતા હોય. એક વ્યક્તિ પકડી રાખ્યું એટલે મારું સાચું આવું જ્યાં હોય ત્યાં આવી કોરટ નથી હોતી. અહીંયા વાત અલગ પ્રકારની છે. હે વિદુર, વિદુરજી કહે છે કે હે મહારાજ, કોને સાક્ષી તરીકે નો રાખવા? તો પહેલું જ નામ આવે છે કે જ્યોતિષી હોય, હાથની રેખા જોતો હોય, એને કોઈ દાડો સાક્ષી તરીકે નો લઈ જાઓ. હું લેવા ન લઈ જાઉં, જ્યોતિષીનું લેવા ન લઈ જાઉં. કારણ કે જ્યોતિષી તરત ચોકડી મારીને એની જન્મકુંડલી જોવે ને હાથની રેખા જોવે, ભાઈ આના ગ્રહો તો હમણાં ખરાબ હાલે છે, આ તો કો જેલમાં જ જવાનો છે, અરે મારને સાક્ષી લઈ જાય છે, સારું આમાં તો કંઈ મેળ પડવાનું જ નથી. એ એમને બિચારો દુઃખી થયા કરે, વિચાર્યા કરે કે આ તો હવે આનો મેળ નહીં પડે, એટલે આ તો જવાનું જ, એટલે એ ત્યાં જઈને હું બોલે એનું કંઈ નક્કી જ નહીં. એટલે જ્યોતિષ જોવાનો જે ધંધો કરતો હોય એને વિદુરજી મહારાજ કહે છે ક્યારે સાક્ષી તરીકે ન લઈ જાઓ. અને જ્યોતિષમાં તો ઘણી વખત કેવું હોય છે, અમુક જ સાચા હોય છે, જાજા તો છે ને લોલમ લોલ હાંકે. એટલે તમે જોવા જાઓ કે તમે નામ સાંભળ્યું હોય કે ભાઈ ફલાણા ભાઈ જ્યોતિષ જોવે છે એટલે દેખાડો, એટલે તરત જ એમ કહે કે તમારે ઘરમાં તમારું કોઈ રાખતું નથી, એવું જ બધાને હોય જ. તમે કામ કરી કરીને બધાની માટે તૂટી જાઓ છો, પણ તમારું માન એટલું બધું નથી. હવે આ દુઃખ તો બધાને હોય કે આ આખા પરિવાર માટે હું તૂટી ગયો અને મારું કાંઈ નહીં, હા એવું થાય. હમણાં જે થોડા ટાઈમ જે તમારે બધું હરખું હાલતું નથી, આવું બધું કહે એટલે તરત આપણને એમ થાય કે આ છે સાચું. એક જ્યોતિષ તો એટલા હોશિયાર હતા, એડવર્ટાઈઝ આપે પેપરમાં કે જે કાંઈ દુઃખ હોય તરત ટળી જાય, હા આવી એડવર્ટાઈઝ આપે, અને હેઠે માણસ બિહારી રાખે, ઉપર બાબા બેહે. આજે મોટા મોટા ભણેલા ટ્રિપલ ગ્રેજ્યુએટ પણ આમાં હલવાઈ જાય છે, બોલો એવા હેરાન થાય બિચારા. તે ઉપર બેહે, નીચે ઓલાને બેહે રાખે, ને પછી કઈ રાખે કે જેને દીકરાનું દુઃખ હોય ને, બધા પ્રકારના ફળ રાખેલા, જેને દીકરાનું દુઃખ હોય તારે બધું પૂછી લેવું પહેલાં, શા માટે આવ્યા છો, કયા વિષયમાં તમારે વાત કરવાની છે, કે દીકરા માટે, હા તો એને સફરજન આપવું, ઉપર આવીને મૂકે ને એટલે મને ખબર પડી જાય. જેને ધંધાનું દુઃખ હોય ને, હા એને દાડેમાં આપવું તારે. જેને પતિ પત્નીની માથાકૂટ હોય એને તારે કેળું પકડાય દેવું. જેને ભાઈ ભાઈની ઉપાધિ હોય અને તારે મુસંબી પકડાય દેવી. આવું બધું નક્કી કરી રાખેલું. હા એટલે કોઈ પણ આવે એટલે બોલો ભાઈ શું છે, તો કે ભાઈ અરે આ પ્રોબ્લેમ છે, અરે દીકરો થતો નથી, આ તે આમ તેમ, તો કે સારું બાબાજી ઉપર બેઠાશ, જાઓ તમારા દુઃખ માત્ર ટાળી દે, જાઓ એટલે હાલવા જાય ને પછી કે બાબા માટે કાંઈ ભેટ બેટ લાવ્યા, તો કે ના ભૂલી ગયા, લો આ સફરજન લેતા જાઓ, લો લઈ જાઓ લઈ જાઓ, મૂકજો પગમાં, સારું મૂકશું. કોઈ આવીને એમ કે હરા અમારે ભાઈ ભાઈને બહુ માથાકૂટ હાલે છે હમણાં, એવું છે, સારું બાબા ઉપર બેઠા બધું પતાવી દે, લો આ મુસંબી લેતા જાઓ, બાબાને ધરાવજો. બાબા આમ કરીને બેઠા હોય અને જરાક આંખી ઉગાડીને જોઈ લે, આવ્યો છે, આવીને પગે લાગે, પેલું સફરજન મૂકે, આઈએ આઈએ બેઠીએ, ક્યાં બચ્ચા નહીં હોતા ને આપકો, શાદી કહીએ બહોત સાલ હો ગઈ લેકિન લડકા નહીં હોતા, એસા ને ઓયલો તો દંડવત જ કરવા માંડે, આ હા 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 હા, તમે તો બધું જાણી ગયા, સફરજન ઓળખી ગયો ભાઈ, એ જાણી કાંઈ નહીં ગયો, એ સફરજને ચાટી કરી દીધી કે આને છોકરો નથી. એટલે જ્યોતિષ બહુ હોશિયાર હોય માણસ, મોટા મોટા લોકો જ્યોતિષમાં હલવાય, પણ ગામડાના અમુક ભલે આપણને ખબર હોય કે આને આ ભણેલા નથી કાંઈ નથી, પણ એને ખબર પડી જાય ગામડાના ડોશીમાં એક જ્યોતિષ કે આમ હાલ્યો જતો છે, માળો કુવામ પીડ્યું રડે રડું નાખે, મને બહાર કાઢો, એમાં ડોશીમાં તેથી નીકળ્યા, છાણી વીણવા નીકળ્યા છે, એટલે ડોશીમાં જોયું એટલે કેમ પીડો, તે કે બાજી પડી ગયો, મને બહાર કાઢો, તો ક્યાંકથી દોરડું બોરડું લાવીને ઓલાને બહાર કાઢ્યું, અને પછી ઓલો બહાર આવ્યો ને એટલે તરત ખિસ્સામાંથી કાર્ડ કાઢીને કીધું, લ્યો માજી કેસ આ કાર્ડ લ્યો. એટલે માજીને એમ થયું મને રૂપિયા નોટ આપી, આમ જોઈને કે એટલે આ તો પૈસા નોટ નથી, આ તો બીજું ખાલી કાગળિયું છે, તો કે પૈસા નથી તો આ મારું છે ને કાર્ડ છે કે એડ્રેસનું, તમે આવજો મારા ઘેરે કે આ બાજુના શહેરમાં રહું છું. એમ શા માટે આવો? તે કે હું ભૂત ભવિષ્યને જ્યોતિષ જોનારો છું, કે તમારું ભવિષ્ય જોઈ દઈશ, તમારા છોકરાનું ભવિષ્ય જોઈ દઈશ, શું તમારા ભવિષ્યમાં તમને સંપત્તિ મળવાની છે કે નહીં બધું જોઈ દઈશ. ત્યારે ઓલો ઓલી ડોસી કે ગાંડીનો થામા ગાંડીનો કેસ, તું મારું પાંચ પાંચ દસ દસ વર્ષનું ભવિષ્ય જોવાની વાત તું કરે, તું ચાર પગલા આગળ કૂવો હતો એ નથી પાડી શકતો, મારું ભવિષ્ય હું જોવાનો જ કે છે, હાલી નીકળો છો તે આ ચાર પગલા આગળ કૂવો હતો એમાં ખાઈ ગયો એ તને ન દેખાણો, અને મારું ભવિષ્ય હું તને દેખાવાનું છે. આ ગામડાના માણસો લ્યો, ભલે ન ભીણ્યા હોય એકડો તે, અને આપણે હોઈએ તો આહા બાપા તમે આજ મારે હમણાં બહુ પ્રોબ્લેમ, મારે હમણાં ગ્રહ ઉપર બેસી ગયા છે, શનિની પનોતી હાલે છે, જરાક મારું જ્યોતિષ જોઈ દેજો. એટલે જ્યોતિષ શાસ્ત્ર સાચું છે એ ખોટું નથી, પણ અમુક જોનારા ખોટા હોય છે. એમાં જે પેપરમાં એડવર્ટાઈઝ આવે ને ત્યાં તો જવું જ નહીં, તો સાવ ખોટા હોય. એટલે એડવર્ટાઈઝ આપે તો એનું સરખું હોય કે હે? ગુલાબની ક્યાંય એડવર્ટાઈઝ જોઈ કે મારા બગીચામાં આવો તો હું સુગંધ આપીશ? સૂરજે એડવર્ટાઈઝ કરી કે હું ઉગું તો તમને અજવાળું આપીશ? સત્યની એડવર્ટાઈઝ હોતી જ નથી, સમજાય? હા, ખોટું પૂરવી દેવાનું હોય ને ત્યાં જ એડવર્ટાઈઝ આજી કરવી પડે. સાચું હોય એને હું લે, ગુલાબ થોડું બોર્ડ મારીને બેઠું છે, અહીં આવો હું સુગંધ આપીશ, બેઠું. વિદુરજી મહારાજ કહે છે, વિદુર મહાત્મા વિદુર કહે છે કે હે રાજા, ક્યારે જ્યોતિષનો ધંધો કરનારો હોય એને સાક્ષીમાં ક્યાંય ન લઈ જાઓ, કારણ કે બિચારો દુઃખી થયા કરે કે આ શું થાય. પછી બીજી વાત છે, જે પેલા ચોરનું કામ કરતો હોય, ચોરીનું સાચા ખોટા કામ કરતો હોય, અને પછીથી એ સારો ધંધાદારે વેપારી થઈ ગયો હોય, એને ક્યારેય સાક્ષીમાં ન લઈ જાઓ. સામુદ્રિકમ વણિજમ ચોર પૂર્વમ, ચોર પૂર્વમ પહેલાં ચોર હોય અને પછી ભાઈ એને ભાઈ આપણે કોર્ટમાં લઈ જઈને સાક્ષી તરીકે ઊભો રાખીએ તો બધા ઓળખતા હોય કે એટલે આ તો ઓલો ચોર એ તારો સાક્ષી, એટલે એ જ સાચો નથી તો એ સાક્ષી છે નહીં સાચી પૂરે, એટલે તમારો કેસ છે ને હાવ ડાઉન થઈ જાય કે ભાઈ આ સાક્ષી નો હાલે. એટલે વિદુરજી કહે છે કે હે રાજા, એક તો ચોરને કોઈ દાડો, ચોર એટલે પહેલાં ચોર હોય ને પછી વેપારી હોય, એને સાક્ષીમાં ન લઈ જાઓ. પછી બીજી વાત આવે, શલાક ધૂર્ત ચ, શલાક ધૂર્ત, સળી અથવા પાસાથી જે શુકન નાખીને લોકોને ધૂતતો હોય, બસ લોકોને છેતરવાના ધંધા કરતો હોય, સળીથી કંઈક જોવે, અત્યારે ભાઈ ભાઈના જ્યોતિષ નીકળ્યા છે ને લોકોને છેતરવાના, સળીથી જોવે અથવા તો પાસા નાખીને જે લોકોને છેતરવાના કામ કરતો હોય એને કોઈ દાડો સાક્ષીમાં ન લઈ જવો. આ શકુની પાસા નાખીને છેતરવાના જ કામ કરે છે ને, શકુની જે પાસા નાખે છે એ કાંઈ સત્ય થોડા છે, એને તો તમે સાક્ષી રાખીને બેઠા છો. દુર્યોધનને કાંઈ કામ કટાવવું હોય તો દોઢ ટાંગ્યો પેલો હોય, શકુની તરત આવે, જીજાજી કરીને ઉભો રહે, મહારાજ આપ તો આમ છો ને તેમ છો, એવું માખણ ચોપડે ને પછી ધીરેક લઈને મમરો મૂકી દે. એટલે એવાને કોઈ દાડો સાક્ષીમાં ન રાખવા. પછી આપણો જે શત્રુ હોય, હવે સમજો કે ચોક વચ્ચે બાંધવાનું થયું અને બધા જોવે છે, એમાં તમે નિર્દોષ છો, ઓલે તમને માર્યા કે જે કાંઈ કર્યું, તમારું લૂંટી લીધું કે જે કાંઈ કર્યું, એમાં લોકો જોવાવાળા છે, એમાં તમારો દુશ્મન છે, પણ તમને એમ થાય કે આ ભાઈ જોતા હતા, લાવો આને લઈ જાય, એ ભાઈ તમે સાક્ષીમાં આવશો? હા આવીશ ને, સાક્ષીમાં તો આવવું જ પડે. હવે અહીંયા હા પાડે અને ત્યાં જઈને તમારા વિરુદ્ધમાં સાક્ષી પૂરે તો તમે હરખાઈને હલવી જાઓ. એટલા માટે એમ કહે છે, કોઈ દાડો શત્રુ જે હોય આપણો એને સાક્ષીમાં ન લઈ જાઓ. અને બીજી વાત કરે છે, પોતાનો અંગત મિત્ર હોય, હાવ નજીકનો મિત્ર હોય એને કોઈ દાડો સાક્ષીમાં ન લઈ જાઓ. કેવી વાત કરી, સમજવા જેવી વાત કરી છે. મિત્રને સાક્ષીમાં લઈ જાઓ એટલે તરત જજ સાહેબ પૂછે કે ભાઈ આ તમારે શું સગા થાય, આને તમારે સંબંધ શું છે, તમે આને ક્યારથી ઓળખો છો? તરત બોલે એમ કે ભાઈ આ તો વર્ષોથી મારો જીગરજાન દોસ્ત છે. એટલે તરત જજ નક્કી કરે કે ભાઈ તમારો પાકો મિત્ર હોય એટલે તમે ખોટી સાક્ષી પૂરવાના, એટલે તમારો કેસ નબળો પડી જાય. એટલે મિત્રને પણ સાક્ષીમાં ન લઈ જવા અને શત્રુ હોય એને પણ સાક્ષીમાં ન રાખવા. હવે એક વાત એવી કરે છે કે ડૉક્ટર હોય, વૈદ્ય હોય એને ક્યારેય સાક્ષીમાં ન રાખવા. આમ થોડોક આઘાત લાગે એવું છે, ડૉક્ટરને વૈદ્યને કોઈ દાડો સાક્ષીમાં લઈ જવા નહીં. શા માટે ન લઈ જવા, આનું કારણ અલગ છે. પાછું ડૉક્ટરના ઘરે અથવા તો દવાખાને કેટલાય માણસોની લાઈન લાગી હોય, દર્દીઓની, બિચારા દર્દીઓ ડૉક્ટર સાહેબ 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 કરીને લાઈનમાં ઊભા હોય, એને તમે બિચારાને સાક્ષીમાં લઈ જાઓ અને ત્યાં કેસમાં કાંઈ એવી માથાકૂટ થાય અને એમ કે ભાઈ સાક્ષીએ સહિત આરોપીને બધાની ધરપકડ કરી નાખી દો જેલમાં, તો ઓલા બિચારા બધાનું હું? એટલે ડૉક્ટરે જ સમજીને કોઈની સાક્ષીમાં જવું નહીં અને કોઈ સમજીને ડૉક્ટરને સાક્ષીમાં લઈ ન જવા. બહુ અદ્ભુત ગજબની વાત કરે છે. જે વસ્તુમાં જે વ્યક્તિ વધારે જાણકાર હોય ને એને એની વધારે ઉપાધિ થાય. એમ કીધું કે વૈદ્ય હોય ને વૈદ્ય એને કોઈ દાડો પીરસવા ન આપવું. સમજાય? કારણ કે વૈદ્ય હોય ને એ તો ગુણ ને અવગુણ જાણતા હોય, એને એમ થાય કે આરા ચણા ખાય ને એટલે આ બધાને ગેસ થવાનો છે, એવો વિચાર કરીને જ પીરસે. એના ભલે ને એના ઘરમાં પોતાના ઘરમાં લગ્ન હોય, પણ જો વૈદ્ય હોય તો એને પીરસવું નહીં. એને ખબર હોય કે આ ખાય ને તો અરે આ બીમારી થાય, એટલે બિચારાને પીરસતા પીરસતા એ દુઃખી થાય અને પછી એવા ભાવથી પીરસે એટલે સામોવાળો દુઃખી થાય. આવી વાત કોણ સમજાવે હે ભાઈ આપણને? તમે ગમે ત્યાં પુસ્તકના થોતા વાંચો તો આ મળે. બહુ ગજબની વાતો બધી કરે. પછી કહે છે, જે એક્ટર હોય, કલાકાર એક્ટિંગ કરતો હોય, જેને ભવાયા કહેવાય, આજે એક્ટર હીરો હિરોઈન થઈ ગયા, એને કોઈ દાડો સાક્ષીમાં રાખવા નહીં. કારણ કે ત્યાં જઈને ક્યારે કઈ પ્રકારનું નાટક કરે ને કઈ પ્રકારની એક્ટિંગ કરે તો આપણો કેસ તરત ડાઉન થઈ જાય. એને બધું આવડતું હોય ને, રડતાય આવડે, ખીજાતાય આવડે, હે એને બધું આવડે. એટલે એમ કહે છે કે આવા લોકોને કોઈ દાડો સાક્ષીમાં રાખવા નહીં. સામુદ્રિકમ વણિજમ ચોરપૂર્વમ શલાકધૂર્તમ ચ ચિકિત્સકમ ચ અરીમ ચ મિત્રમ ચ કુશીલવલમ ન દૈતાન સાક્ષે ત્વધિક કુર્વીત સપ્ત. આ સાત જણાને સાક્ષી તરીકે રાખવા નહીં. સાત ખબર પડી ગઈ ને, એક તો જ્યોતિષ, બીજો ચોર હોય ને પછી વેપારી થયો હોય એ, સળી અને પાછાથી જે શુકન જોતો હોય એ, પછી મિત્ર વૈદ્ય એટલે ડૉક્ટર, શત્રુ અને ભવાઈઓ, આટલાને સાક્ષી રાખવા નહીં. હવે વિદુરજી મહારાજ એમ કહે છે, હે રાજા, આટલા લોકો બ્રહ્મહત્યારા છે, આપણે બધાએ આ વાત સમજવાની છે. ખાલી બ્રાહ્મણનું માથું કાપી નાખીએ તો જ આપણને બ્રહ્મહત્યા લાગે એવું નથી. આવા આવા જો કામ આપણાથી થઈ જાય તોય આપણને બ્રહ્મહત્યાનું પાપ લાગે. આવા કામથી સારા માણસો આઘારે, એવી વાત અહીંયા કરે છે. બ્રહ્મહત્યારા કોણ? તો અગાર દાહી ગરદ કુંડાસી સોમ વિક્રય. પહેલી જ વાત કરી, આ આતતાઈના લક્ષણ છે. ભગવાન કૃષ્ણે ભાગવતની અંદર અર્જુનને જ્યારે એમ કીધું કે આ અસ્વસ્થામાં મારી નાખ, ત્યારે અર્જુન એમ કહે છે કે પ્રભુ એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ અવધ્ય હોય છે. ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં આતતાઈના લક્ષણ કહે છે. ગમે તે જ્ઞાતિમાં જન્મ હોય પણ જે આતતાઈ હોય, હે પાર્થ, એને મારવામાં કોઈ પાપ નથી. તો અહીંયા વિદુરજી કહે છે, જે કોકનું ઘર હોય, કોકનું ઝૂંપડું હોય, એને જે આગ લગાડી દે એને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, એ આતતાઈ છે. ઘર હળગાવે ને ઘણે, આ કોઈનું ઘર હળગાવવું નહીં. આમઈનો હળગાવવું અને આમઈનો, બે રીતે હળગેવો ઘર, સમજાય? એક જીભથી હળગે અને એક અગ્નિથી હળગે. જીભથી હળગાવનારો છે ને એ આતતાઈ જ છે, કોઈનું ઘર ન હળગાવવું. હા, માણસે ધીરજ બહુ રાખવી. પછી દારૂ વેચનારો આતતાઈ છે, દારૂ વેચનારાને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, એવું અહીંયા વિદુરજીનું માનવું છે. તો દારૂ પીનારાને તો, દારૂ વેચનારાને એની એડવર્ટાઈઝ કરવી પડે કે ભાઈ આ તો બહુ આમ છે ને તેમ છે ને, લઈ જાઓ ને તમે તારે મોજ કરો ને, હવે લઈ જાય ને પછી પી પીને પછી એનું આખું ઘરનો નાશ થઈ જાય, એની જિંદગીનો નાશ થઈ જાય, એના પરિવારનો નાશ થઈ જાય, એ બધું પાપ દારૂ વેચનારાને લાગે છે. એટલે એમ કીધું કે દારૂ વેચનારાને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ત્રીજો એ વ્યક્તિને લાગે છે કે જે શસ્ત્ર બનાવે છે, તલવાર બનાવે છે, એ વ્યક્તિને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. કારણ કે તલવાર છે એ કોઈ દાડો કાંઈ રીંગણા કાપવામાં જ કામ લાગવાની જ નથી ને ભાઈ, હે, એ તો કોકનું માથું કાપવામાં જ કામ લાગવાની. એટલા માટે અહીંયા એવું કીધું કે શસ્ત્ર બનાવનારને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પછી ચોથો વ્યક્તિ એ છે જે ચાડી કરે, નહીં ચાડીઓ, અહીંયા ચોખ્ખો શબ્દ લખ્યો ચાડીઓ, ચાડી કરનારાને પણ આતતાઈનું પાપ, અહીંથી આને, અહીંથી આને, અહીંથી આને, પછી બધાડે. વાલ્મીકિ રામાયણની અંદર ચાડિયાને તો બહુ ગાળો દીધી, કારણ એટલા માટે ગાળો દીધી કે વાલ્મીકિ જે હતા એ સીતાનું દુઃખ જાણતા હતા. સીતાનો ત્યાગ રામે કર્યો હોય તો માત્ર એના દૂતે આવીને એમ કીધું પ્રભુ આવું સીતા વિશે બોલે, તો સીતાજી ઓછા દુઃખી થયા? હે ભાઈ, રામે ઓછા દુઃખી થયા? રામને એકલાને કંઈ ગમતું હશે તમે એમ માનો છો? હા, રામ કદાચ ઓલો પછેડો ઉઠીને ગુપ્ત રીતે ગયા હોત અને એને સાંભળો તો વાત આખી અલગ હતી, પણ આ ચાડી કરી. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આ વાત લખી, ચાર શક્ષુ ન થવું. ચાર શક્ષુ એટલે કોઈની ચાડી ના કરવી, મહાપાપ છે, એને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પછી આવે છે મિત્ર દ્રોહ કરે, એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જીગરજાન બે દોસ્ત હોય, આનું આ જાણતો હોય, આનું આ જાણતો હોય, પછી કંઈક કારણવશાત કંઈક માથાકૂટમાં વ્યવહારમાં કંઈક ધંધામાં બગડે, સમજાય, અને પછી આનું બધો ઓલો ભાંડો ફોડી દે, એ મહાન મિત્ર દ્રોહ છે. એના જેવું બીજું કોઈ પાપ નથી. એટલે આ તને વિશ્વાસથી બધું કીધું છે તો હું કહી દેવા માટે કીધું છે. એટલા માટે કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય, આપણો જીગરજાન દોસ્ત હોય, ગમે એવું થઈ જાય, હાલો મિત્રતા તૂટી જાય, વાત આખી અલગ છે, કાંઈ નહીં, બસ નથી પાવતું તો એક અલગ રહ્યો. પણ મિત્રતા તૂટ્યા પછી એનો મતલબ એ થોડો છે કે એને તમે ચોક વચ્ચે ખુલ્લા પાડો. એટલે મિત્રદ્રોહી જે છે એને પણ બ્રહ્મહત્યાનું જ પાપ લાગે છે. મિત્રનો દ્રોહ ક્યારેય ન કરો, મહાપાપ છે. આપણા ઇતિહાસો ને પુરાણોની અંદર મિત્રોની હજારો વાતો છે. જેણે જેણે મિત્ર દ્રોહ કર્યા છે કોઈ સુખી નથી થયા. સ્વાર્થથી બંધાણા હતા પણ દુર્યોધન ને કર્ણની મિત્રતા અજોડ થયું. હા, નકર કર્ણ સતત દ્રૌપદીની લાલચ રાખનારો માણસ હતો. મહાભારતના યુદ્ધના મંડાણ મંડાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું છે. એ વખતે કૃષ્ણે છેલ્લો પાસો એક ઈ નાખ્યો, સમજાવવાની વાત આખી પતી ગઈ હતી, ન સમજ્યા. પણ ભગવાનને ખબર હતી કે કર્ણ જો આ બાજુ આવી જાય તો દુર્યોધન યુદ્ધ બંધ કરી દે, અને જો યુદ્ધ બંધ થાય તો લાખો સ્ત્રીઓ વિધવા થતી મટી જાય, કરોડો બાળકો અનાથ થતા મટી જાય. ભલે એકાદ પાપ મને લાગે પણ કરોડો લોકો તો સુખી થાય. એટલે કૃષ્ણ કોઈ પણ સંજોગોમાં યુદ્ધ ચાહતા જ નહોતા. એટલે કૃષ્ણે છેલ્લો પાસો એ ફેંક્યો. મહાન રાજકારણી છે મા ભગવાન. કર્ણને એકાંતમાં લઈ જઈ વાત કરી, કર્ણ તું તું કોણ છો તને ખબર છે? ના પ્રભુ. ત્યારે ભગવાન કૃષ્ણ તો અંતર્યામી કહે છે કે તું કુંતી પુત્ર છો, કર્ણ આવી જા આ બાજુ, હસ્તિનાપુરનો મુગટ તારા માથે આવશે. અને સતત જે દ્રૌપદી તારા હૃદયમાં ખટકે છે એ દ્રૌપદીમાં પણ તને ભાગ મળશે. આ બે લાલચ આપે છે ભગવાન. ત્યારે કર્ણે કીધું, પ્રભુ બહુ મોડું થઈ ગયું છે, દુર્યોધનનો મારો મિત્ર છે, હસ્તિનાપુર તો શું પ્રભુ, આખી ધરતીનું રાજ્ય આપો ને તોય હું મિત્રદ્રોહ નહીં કરું. આ મારા મિત્રનો વિશ્વાસઘાત નહીં કરું. મને ખબર છે દુર્યોધને ભીષ્મના બાવડા ઉપર આ યુદ્ધનું એલાન નથી કર્યું, એણે મારા બાવડા ઉપર યુદ્ધનું એલાન કર્યું છે. એને મારા ઉપર ભરો છે જે કર્ણ છે એટલે અમે જીતી જાઉં, અને પ્રભુ એનો વિશ્વાસઘાત કરું, નથી જોતું મારે તમારું રાજ, મારે હસ્તિનાપુરનો મુગટ નથી જોતો, ચોખ્ખું કહી દીધું. ત્યારે અંતરમાંથી કૃષ્ણે એમ કીધું, ધન્ય છે કુંતી પુત્ર, તને ધન્ય છે. આવડી મોટી લાલચભાઈ કોને લપસાવે નહીં બોલો. એમ કીધું, આ પાંચ પાંચ પાંડવો એક ધર્મરાજ યુધિષ્ઠિર છત્ર લઈને ઉભા રહે, અર્જુન તને ચામર ઢોળશે, સહદેવ અને નકુલ તારા ચરણની સેવા કરશે, ભીમ તારો રથ હાંકશે, આવી જા, કોને આવું ન ગમે? સંપૂર્ણ ભારત વર્ષમાં પાંચ ભાઈઓ જેવા સમર્થ બીજા કોઈ નહોતા. આ મહાભારત વાંચો તો તમને ખ્યાલ આવે કે પાંડવો કેવા છે. ઇન્દ્ર જેને વંદન કરે, શંકર જેની પાસે હારી જાય, શંકરને હરાવવા કઈ જેવી તેવી વાત છે ભાઈ, જેને અર્જુને શંકરને હરાવ્યા છે. આ કે સામાન્ય પુરુષો નહોતા, પાંચ ધર્મના અવતારો હતા, આખા ભારતવર્ષમાં એની ચર્ચા થતી હતી. જે મહાન તેજસ્વી ભારતવર્ષનું રત્ન હતું એ તો એના ઘરમાં હતું દ્રૌપદી. એની સાથે રુક્ષ્મણી છે, દ્રૌપદીની પાસે રુક્ષ્મણી કાંઈ નહીં. આ એવા દ્રૌપદી હતા તેજસ્વી. આટલી આટલી લાલચ આપવા છતાં કર્ણે મિત્રદ્રોહ ન કર્યો. મહાભારતની અંદર એને કુસંગનો પાશ લાગ્યો, પણ વ્યાસે એને ખરાબ નથી કીધો. આજે કર્ણનું નામ સારી રીતે લેવાય છે. આ નથી લેવાતું, સારી રીતે લેવાય. ભલે ચાંડલ ચોકડીમાં બેઠો છે એ, પણ એને શકુનિની જેમ, દુશાસનની જેમ કે દુર્યોધનની જેમ કોઈ લોકો ખરાબ નહીં કે. કર્ણને વંદન કરશે. કુંતી પુત્ર હતા, પણ એને મિત્રદ્રોહ કર્યો નથી. એમ મિત્રદ્રોહ માણસે કોઈ પણ લાલચમાં આવીને ક્યારેય ન કરવો. આ પછી આ વાત જેટલી પુરુષોને લાગુ પડે એટલી જ બહેનોને પણ લાગુ, એમાં મિત્રતા હોય ને. આ કોઈ દાડો વિશ્વાસઘાત, મિત્રદ્રોહ ન કરો. જો મિત્રદ્રોહ કરનારાને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પછી ગર્ભપાત કરાવે એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. હારા હારા માણસો આ કરાવે છે, હરિભગતે કરાવે છે. તમારા ઘરમાં વહુ બનીને આવેલી જે સ્ત્રી હોય એની ઈચ્છા ન હોય ગર્ભપાત કરાવવાની, તો સાસુ અને સસરા દબાણ કરાવી, અને જો છોકરી હોય પેટમાં તો કઢાવી નખાવીશ. એને બ્રહ્મહત્યાનું મહાપાપ લાગે છે. એટલે ભલા થઈને ભગવાને જે આપણા ભાગ્યમાં લખ્યું હોય એનો સ્વીકાર કરવો. આજના આ સમયમાં સમજદાર લોકો, આટલા ભણેલા ગણેલા આપણા બાપ દાદા કીડી ન મારે એવા માયાળો, હે, આપણે આપણા જ પેટમાં આપણા જ ફરજને કાપી નાખીએ એ કેટલું મહાપાપ હોય. સ્ત્રીઓને ઘણી વખત આવું કામ નથી કરવું હોતું, પણ એને મજબૂર થઈને ઘરના દબાણ, પરિવારના દબાણના કારણે કરવું પડતું હોય છે. એ સ્ત્રી નિર્દોષ થઈ જાય છે. જે કરાવે છે એને બ્રહ્મહત્યા લાગે છે. એટલે ગર્ભપાત કરવો એ બ્રહ્મહત્યા છે. પછી ગુરુ સ્ત્રીની સાથે ગમન કરવું એ પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પછી આવે છે બ્રાહ્મણ થઈ અને જો દારૂ પીવે તો એ પણ બ્રહ્મ હત્યારો છે. તો આપણને એમ થાય આપણે તો વાંધો નહીં, આમાં એવું લખ્યું છે બ્રાહ્મણ થઈને જો બ્રહ્મ હત્યા દારૂ પીવે તો એને બ્રહ્મ હત્યા લાગે. શિક્ષાપત્રીમાં એક પ્રોબ્લેમ મારો બહુ વારે વારે થાય. મહારાજે એવું લખ્યું ને, જાતિય કરીને જે બ્રાહ્મણ હોય એને ડુંગળી લસણ ખાવું. આપણા બહુ હરિભક્તો અમને કહે, સ્વામી આ તો બ્રાહ્મણને ના પાડી, આપણને જ ના ને જ પાડી, એવું જ પ્રશ્ન કરે. આ તો બ્રાહ્મણને ખાવું હોય એટલે શું કરે? આ તો બ્રાહ્મણને ના પાડી, આપણને ક્યાં ના પાડી? એટલે ઘણા હરિભક્તો ત્યાં જાય ને વળી બરોબર અમારે પધરામણી જવાનું હોય ત્યારે જ વઘાર્યું હોય, પછી અગરબત્તી કરે ગમે તે કરે, એ તો ઓલું થોડું જાય સારું. ક્યાંક ક્યાંક એવું અમારે ભેટો થઈ જાય, બરોબર ચમકારો બોલાયો હોય ને અમારે જવાનું થયું હોય, અણારો એ તો એવું ગંધારું ગમે તેથી ગંધાય, ગમે એમ ગંધાય. એટલે અહીંયા એમ કહે છે કે બ્રાહ્મણ તેને મદ્યપાન કરનારો હોય એ પણ બ્રહ્મહત્યારો છે. પછી અતિ ક્રૂર, ઘામાં સાંચ મારનારા કાગડા જેવો જે હોય છે એ પણ બ્રહ્મહત્યારો છે. અહીંયા એની માટે લખ્યું બહુ ગજબનું લખ્યું છે, તીક્ષ્ણ કાગડા, અતિ તીક્ષ્ણમ કાકશ્ચ. કાગડો હોય ને, કાગડાની ટેવ હોય, 50 ગાયો હાલી જતી હોય ને, પણ જે ગાયને ભાઠું પડ્યું હોય એ જ ગાયની ઉપર બેહે અને એની ઉપર સાચું મહારાજ કરે, મહારાજ કરે, મહારાજ કરે. એમ ઘણાયના સ્વભાવ એવા હોય છે, લોકોને કંદડા જ કરે, કંદડા જ કરે, કંદડા જ કરે, સાચું મહારાજ કરે, અને છોડે જ તેને મરી જાય ત્યાં સુધી ન છોડે. આપણે જગતમાં એક કહેવત પડી છે, ગોલા દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય. એટલે અહીંયા એવું કીધું કે ઘા ઉપર મલમ લગાડો પણ ઘા ઉપર પાટું મારવું નહીં. કોઈ બિચારો દુઃખી થયો હોય અને વધારે દુઃખી કરવો, આવી રીતે જે દુઃખી માણસને વધારે દુઃખી કરે છે વાણીથી, વર્તનથી, એની ક્રિયાથી, તો એ માણસને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. એટલે આપણે તપાસવું આપણા અંતરમાં, આ તો રેડીમેડ છે, જેને જે માપનું આવે પહેરી લેવું. હા, એટલે ભાઈઓને ભાઈઓને બેન લાગવું પડે, જો આ વાત. હા, પછી તમે ઓલા આ બધું ભાઈઓને જ લાગવું પડે, ભાઈઓને પાછળવાળાનો એવું નથી, આ સ્વભાવ તો બધામાં હોય ને. એટલે એમ કહે છે કે વારે વારે જે દુઃખ ઉપર દુઃખ દે છે અને વાણીરૂપી ઘા કરે છે એને પણ બ્રહ્મ હત્યારો કીધો છે. પછી જે નાસ્તિક હોય એને પણ બ્રહ્મ હત્યારો કીધો. નાસ્તિક એટલે ગણાય નથી કહેતા, એમ ભગવાન ભગવાનમાં નથી માનતા, ભગવાને આપણી માટે શું કરી દીધું. ઘણા અમને એવા માથાના પરેર મળે, આપણે એમ કહીએ ભાઈ ભગવાનની પૂજા કરવી પડે હવારે દર્શન, એને આપણી માટે શું કર્યું છે તો આપણે એની પૂજા કરવા. એટલે તને માણા બનાવ્યો એ જ નથી મોટું કર્યું કામ? હે, આ તને હલાવે ચલાવે, ખવરાવે પીવરાવે પચાવે, સાંજે હવારે જગાડી દે, સાંજે હુવરાવી દે, ખાઈ પચાવી દે, આ કઈ ઓછું કામ ભગવાન કરે? અરે ભગવાનના ઉપકાર તો આપણે જેટલા માનીએ એટલા ઓછા છે. તુલસીદાસજીએ એમ કીધું, જે સાંજ સવાર ભક્તિ નથી કરતો એ તો કેવો છે, ખર ઘડતા નર ઘડ્યો. ખર એટલે ગધેડો. ખર ઘરતા નર ઘેડો, ભૂલ્યો સિંહને પૂછ, તુલસી હરિ કી ભક્તિ બિના ધીક દાટી ધીક મૂછ. લો, તુલસીદાસજી કે તને છે ને ગધેડો બનાવવાની જરૂર હતી ભરૂચનો, તો ઊંચક્યા જ ઘરે ઓલી રીતિ, હા ડફણા ખાધ્યા જ ઘરે, માણા બનાવ્યો. અને તું એમ કહેશો ભગવાને શું કર્યું? નાસ્તિક લોકો ભગવાનને માને નહીં, કર્મમાં માને ને, નિયમ ધર્મમાં માને ને, હા બસ આ તો કુદરતી થાય, પણ કુદરત કોણ, તું કરે છે આ બધું? એક છોડ ઉપર ફૂલ તો બનાવી દે, હે, જ્યાં જોતા ઈશ્વરની પ્રતિકૃતિ દેખાય, તે છતાં નાસ્તિક લોકો આજે એવા ગણાય છે, નથી માનતા ભગવાન. એટલે અહીંયા એમ કે છે કે જે નાસ્તિક હોય એ બ્રહ્મ હત્યારો છે, ભગવાનનો ઉપકાર નથી માનતો, ભગવાનને નથી માનતો એ બ્રહ્મ હત્યારો છે. બીજો વેદની જે નિંદા કરે છે એ બ્રહ્મ હત્યારો છે. ઘણા લોકો એવા છે કે વેદની નિંદા કરતા હોય એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. હવે બહુ ગજબની વાત કરે છે, નોકરી કરતો હોય સરકારની, સરકાર એને પૂરો પગાર આપતી હોય અને લાંચ રુશ્વત લે એની બ્રહ્મ હત્યાનું પાપ લાગે. આજે જાજા અધિકારીઓ આમ આવી જાય, કોઈ પણ ટેબલ ઉપર વજન મૂક્યા વગર કામ થતું જ નથી. થાય છે, વજન મૂકો આ કાગળિયા ઉડી જાય. આપણે પેપર વેટ લાઈન મૂકીને તો એ કે એ નહીં ભાઈ, બીજું ખીચામાંથી ડટ્ટો કાઢો હિકા દો, એ વજન મૂકવા ઉડી ન જવું પડે, એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. આ જો ને, આ અન્ના હજારે બિચારા લડતા હતા, પાસ ન થવા દીધું બધા ભેગાથી. હા, એ લોકપાલ બિલ જે લાવવું હતું એ બાપાને એ ન લાવવા દીધું, કોંગ્રેસ સરકારે એનું લોકપાલ નવું કર્યું. હવે એમાં તો બધા છૂટી જાય એવું જ બનાવ્યું હારા હોય ભેગાથી, સંસદ હાલતી હોય ને ત્યારે ક્યારેક જોવું, એમાં નેતાના લાભના જેટલા ખરડા હોય ને તરત આમાં આમાં કરીને પાછ કરી નાખે મારા વાળા બધા. હા એ હોવા છે, આવામાં કરીને પાછ જવા દો, એક માળો વિરોધ ન કરે, પગાર વધારવો છે એટલે તરત ઊંચી આગળ બધા કરે. હા અનામત કરવું છે મુસલમાનોનું તો ભાજપે વિરોધ ન કરે, કોંગ્રેસ તો કરે જ નહીં, કારણ કે એના પેટની છે બધી. ભાજપે વિરોધ કોઈ ન કરે કારણ કે વોટ જાય. હા એટલે અહીંયા એવું કીધું કે સરકારની નોકરી કરતો હોય, રાજાની નોકરી કરતો હોય, રાજાને પૂરતો પગાર આપતી હોય અને તે છતાં કામ કરવાની લાંચ અને રિશ્વત લે છે, એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જે બ્રાહ્મણના દીકરાને જનોઈ આપવાનો સમય થઈ ગયો હોય અને જનોઈ ન આપે એને પણ અહીંયા બ્રહ્મહત્યાનું પાપ લાગે છે એવું કહે છે. જે સમર્થ હોય અને શરણે આવ્યો હોય એનું જે રક્ષણ ન કરે એને પણ બ્રહ્મહત્યાનું. કોઈ આવીને એમ કે હું તમારે શરણે છું મને આમાંથી બચાવી લો અને ન બચાવે એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તો આટલા માણસોને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે એટલે આપણે બધાએ વિચારવું કે આમાં કાંઈ આપણે ક્યાંય આવી જતા નથી ને. આ સાંભળવાનો એક જ અર્થ છે કે આપણાથી કદાચ ક્યારેય આવી ભૂલ થાય નહીં, થઈ ગઈ હોય ભૂલી જવાનું પણ હવે ન થવી જોઈએ. સમજાય? આપણે કહેવત છે ને જાગ્યા ત્યારથી સવાર. હવે બહુ અદ્ભુત આપણે બધાને મજા આવે એવી વાત છે કે આપણે બધા હારા મોળા સમયમાં આપણે પસાર થતા હોઈએ ત્યારે કોની પરીક્ષા કેવી રીતે થાય એની વાત છે. કાયમ આપણને કહેતા હોય ને સમતારે હું તમારી માટે બેઠો છું ને, એની પરીક્ષા ક્યારે થાય ને એની વાત અહીંયા કરે છે. તો અહીંયા એ પહેલી વાત તો એ કીધી, ક્યારે કોણ કેવી રીતે જણાય, તરણાના અગ્નિથી અંધારાની અંદર પડેલી વસ્તુની ખબર પડે છે. અંધારું હોય દીવો કરીએ તો ખ્યાલ આવે, પછી વર્તન ઉપરથી માણસની ધાર્મિકતા ઓળખાય છે. તમે કેવા તિલક ચાંદલો કરો છો એટલે તમારી ધાર્મિકતા નહીં ઓળખાય, પણ તમે વ્યવહારમાં કેવું વર્તન કરો છો, તમે અહીંયા કેવા છો એનું મહત્વ નથી, તમે એકાંતમાં કેવા છો ત્યારે તમારી ધાર્મિકતા ઓળખાય. સમજણ? પછી બીજી વાત છે વ્યવહાર એને સાધુ. આ ગુણાત્યાન સ્વામીએ પણ પોતાની વાતમાં આ શબ્દો લખ્યા, અમે સાધુ છી પણ તમે અમને સાધુ તરીકે આમ માનો છો, પણ તમારે અમારે જ્યારે વ્યવહાર પડે ને ત્યારે વ્યવહાર એને સાધુ, વ્યવહારમાં અમે સાધુ છી ત્યારે અમારી ઓળખાણ થાય સાચી, કે અમે સાધુ છીએ કે પછી ક્રોધની મૂર્તિ છીએ, અમે સાધુ છીએ કે પછી ચોર છીએ, એ ત્યારે ખબર પડે. બાકી તો હવે સ્વામી છે બહુ સારા છે, સારા જ છે, આઘા હોય એટલે સારા. એટલે વ્યવહારે કરીને એની સાધુતા, વ્યવહારે કરીને એનું વર્તન, આ બધું વ્યવહાર હોય ને. એરું હાલ્યો જતો હોય ને તો બહુ સારો લાગે બિચારો, પણ પૂંછડી ઉપર પગ મૂકો ખબર પડે ભૂગા કાઢી નાખે. એમ જ્યારે કોઈની પૂંછડી દબાય ને ત્યારે જે સાધુ રહે એ સાચા સાધુ. સમજાણું? હા એમ. પછી સુરવીરની પરીક્ષા જ્યારે ભય આવે ને ત્યારે થાય, એ ઓળખાય છે કે આ સુરવીર છે કે પછી બોલબોલ કરે. ઘણા નથી બડાઈ મારતા, આપણે તો ભૂકા કાઢી નાખીએ આમ. હા હા, કોઈ હામો ન આવી કે એક ભાઈ એક સરસ મજાની તલવાર રાખતા બાપ દાદા વખતે મોટી જબર. કોઈ પૂછે કે આવું તો કે તલવાર, પણ તમારે કામની હોય પણ અરે કોઈ દડો સામે કોઈક આવે તો ખરા કે છે, એવી ધાર છે, એવી મજબૂત છે, આમ અડા ભેગો કાપી નાખે એમ. પણ તમે ક્યારે ઉપયોગ તો નથી, પણ પ્રસંગ આવવો પડે ને, પ્રસંગ આવે ત્યારે ઉપયોગ કરીએ ને. હા, જેમ તેમ થોડા છે. એમાં એક દાડો પ્રસંગ આવ્યો, રાતના 2:30 વાગ્યા કોઈ ડેલા ખખડાવ્યા, ચોર આવ્યા, પરિવાર મોટો, બધા લાકડીઓ લઈને તૈયાર થઈ ગયા. ડેલો જ્યાં ખોલ્યો ને ત્યાં તો લાકડીઓનો અવાજ હાન તે બધું થયું ને, એટલે ચોર સમજીને ભાગી ગયા. પણ તલવારવાળા ભાઈ ક્યાંય દેખાય નહીં. ઓલા બધા ભાઈઓ કીધું, ઓલા તલવારવાળા ભાઈ ક્યાં ગયા? તો ઢોલિયાની હેઠે ઘૂસી ગયેલા ધ્રુજે, તલવાર ત્યાં પડતી લટકી રહી. એટલે જ્યારે પ્રસંગ આવે ત્યારે એ બધું ઓળખાય છે. સહજાન સ્વામી મહારાજ.